એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જેણે, એમ કહી શકાય કે, ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિશેની આપણી સમજને ખરેખર પડકારી છે.
નમસ્કાર. હા, પુસ્તક છે વોલ્ટર રોડનીનું ખૂબ પ્રભાવશાળી કામ, યુરોપે આફ્રિકાનો અલ્પ વિકાસ કેવી રીતે કર્યો, હાઉ યુરોપ અંડર ડેવલપ્ડ આફ્રિકા.
અને આ પુસ્તક આજે પણ આટલા વર્ષો પછી પણ એટલું જ મહત્વનું છે ને?
ચોક્કસ, કારણ કે તે આપણને આજની જે વૈશ્વિક અસમાનતા છે, ગરીબી છે, એના મૂળ ક્યાં છે એ સમજવામાં મદદ કરે છે. આપણે ઘણીવાર માની લઈએ છીએ કે અમુક દેશો પાછળ છે, તો એ એમની આંતરિક સમસ્યા છે.
હા, એમ જ લાગે, પણ રોનડની આપણને બતાવે છે કે ચિત્ર સાવ જુદું છે.
બરાબર, એ આપણને એ સમજાવે છે કે આ પરિસ્થિતિ કુદરતી નથી, એ ઇતિહાસની એક લાંબી, જટિલ અને, સાચું કહું તો, ઘણીવાર હિંસક પ્રક્રિયાનું પરિણામ છે.
એટલે આ પુસ્તક ઇતિહાસ અને વર્તમાન વચ્ચેની જે કડીઓ ખૂટે છે એને જોડે છે, અને વિકાસ અને અલ્પ વિકાસ જેવા શબ્દો પર પણ આપણને નવેસરથી વિચારવા મજબૂર કરે છે.
બિલકુલ, રોડનીની મુખ્ય દલીલ જ બહુ આમ ક્રાંતિકારી છે કે યુરોપે આફ્રિકાનો વિકાસ નથી કર્યો, પણ સદીઓ સુધી શોષણ કરીને, જાણી જોઈને તેને અલ્પ વિકસિત બનાવ્યો છે.
અલ્પ વિકસિત બનાવ્યું, આ બહુ મોટો આરોપ છે એમ કહી શકાય.
હા, અને પુરાવા સાથે વાત કરે છે, એટલે આ વિચાર પ્રસ્થાપિત માન્યતાઓને ખરેખર ઉથલાવી નાખે એવો છે.
તો આવા મહત્વના અને પડકારજનક વિચારો આપનાર લેખક વોલ્ટર રોડની વિશે થોડી વાત કરીએ. કોણ હતા તેઓ? એમનો દૃષ્ટિકોણ આટલો અલગ કેમ ગણાય છે?
વોલ્ટર રોડની 1942 થી 1980 સુધી એમનું જીવન રહ્યું. ગયાનાના હતા અને ખરેખર બહુ જ તેજસ્વી ઇતિહાસકાર, વિદ્વાન અને રાજકીય કાર્યકર્તા પણ.
હા, મેં વાંચ્યું કે એમણે બહુ નાની ઉંમરે પીએચડી કરી હતી.
અરે, ફક્ત 24 વર્ષની ઉંમરે લંડનની પ્રખ્યાત SOAS-માંથી આફ્રિકન ઇતિહાસમાં PhD. એ જ બતાવે છે કે એમની પ્રતિભા કેવી હશે.
ખરેખર અસાધારણ. પણ એમના વિચારો આટલા વિશિષ્ટ કેમ બન્યા? શું કારણ હતું?
એના મુખ્ય 3 કારણો છે એમ કહી શકીએ. પહેલું, એ પોતે ગ્લોબલ સાઉથમાંથી આવતા હતા, એટલે કે એવા દેશો કે જેમણે વસાહતી શાસન ભોગવ્યું હતું. એટલે એમણે ઇતિહાસ શાસકોની નજરે નહીં, પણ શાસિતોના અનુભવથી લખ્યો, આફ્રિકન લોકોના દ્રષ્ટિકોણથી.
ઓકે, એટલે પરિપ્રેક્ષ્ય જ આખું બદલાઈ ગયું. બીજું,
એમણે માર્ક્સવાદી વિશ્લેષણનો ઉપયોગ કર્યો. હવે આનો મતલબ એ નથી કે ખાલી સામ્યવાદનો પ્રચાર, પણ એમણે ગુલામી અને વસાહતવાદને ખાલી નૈતિક ભૂલો તરીકે ન જોયા. એમણે જોયું કે આ વસ્તુઓ વૈશ્વિક મૂડીવાદના વિકાસ સાથે, એના આર્થિક પાસા સાથે કેવી રીતે જોડાયેલી હતી, કેવી રીતે આર્થિક શોષણે ઇતિહાસ બનાવ્યો.
આર્થિક પાસું મહત્વનું હતું. અને ત્રીજી વાત,
એમનું લેખન કોના માટે હતું?
આ બહુ જ મહત્વનું છે. એ ખાલી યુનિવર્સિટીના પ્રોફેસરો કે મોટા મોટા વિદ્વાનો માટે નહોતા લખતા. એમનો મુખ્ય હેતુ હતો આફ્રિકા અને આફ્રિકન ડાયસ્પોરા, એટલે કે વિદેશોમાં વસેલા આફ્રિકન મૂળના લોકો, એમના વિદ્યાર્થીઓ, કાર્યકરો, સામાન્ય લોકો સુધી પહોંચવાનો. એટલે ભાષા સરળ રાખી હશે.
એકદમ સીધી, સરળ પણ એટલી જ શક્તિશાળી, જટિલ વિચારોને પણ સામાન્ય માણસ સમજી શકે એવી રીતે રજૂ કર્યા.
અને એમનું જીવન પણ એમના વિચારો જેવું જ સંઘર્ષમય રહ્યું નહીં.
હા, એમનું ભણાવવાનું કામ અને રાજકીય સક્રિયતા એ બંને સાથે જ ચાલતા હતા. પેન આફ્રિકનિઝમ, એટલે કે આફ્રિકન એકતા, અને બ્લેક પાવર ચળવળના એ મુખ્ય હિમાયતી હતા. તંઝાનિયા, જમૈકા જેવી જગ્યાએ ભણાવ્યું અને ત્યાં પણ ઘણો પ્રભાવ પાડ્યો.
અને અંત દુઃખદ રહ્યો.
હા, દુર્ભાગ્ય, 1980માં ગયાનામાં એમની રાજકીય હત્યા થઈ હોય એવું મનાય છે. એના કારણે એ મુક્તિ અને ન્યાયના સંઘર્ષના એક પ્રતીક જેવા બની ગયા.
ચાલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. યુરોપે આફ્રિકાનો અલ્પ વિકાસ કેવી રીતે કર્યો? આ પુસ્તકનું મૂળ તર્ક શું છે? શું કહેવા માંગે છે રોડની?
પુસ્તકનો મુખ્ય ધ્યેય એ ભ્રમણા તોડવાનો છે કે આફ્રિકા હંમેશાથી જ પછાત હતું, ગરીબ હતું, અવિકસિત હતું. રોડની બહુ જ, એટલે બહુ ઝીણવટથી, ઘણા બધા ઐતિહાસિક અને આર્થિક પુરાવા આપીને દલીલ કરે છે કે આફ્રિકાનો આજનો જે અલ્પવિકાસ છે એ કોઈ કુદરતી સ્થિતિ નથી, કે આફ્રિકાની કોઈ આંતરિક નિષ્ફળતાનું પરિણામ પણ નથી.
તો પછી શું છે?
એ યુરોપ દ્વારા લગભગ 5 સદીઓ સુધી, વિચારો 15મી સદીથી 20મી સદી સુધી, જે વ્યવસ્થિત, ઇરાદાપૂર્વકનું અને ઘણીવાર હિંસક શોષણ થયું એનું સીધું પરિણામ છે. રોડની વારંવાર કહે છે કે આફ્રિકા અવિકસિત, અંડર ડેવલપ્ડ નહોતું. તેને જાણી જોઈને અલ્પવિકસિત, અંડર ડેવલપ બનાવવામાં આવ્યું.
આ વિકાસ અને અલ્પવિકાસ, આ બે શબ્દો વચ્ચેનો સંબંધ સમજવો પડશે. રોડની એને કઈ રીતે જુએ છે?
રોડની છે ને, વિકાસની જે પશ્ચિમી વ્યાખ્યા છે કે ખાલી GDP જુઓ, માથાદીઠ આવક જુઓ, એને અધૂરી ગણે છે. એમના મતે વિકાસ એટલે શું? તો કે સમાજની પોતાના આસપાસના પર્યાવરણને સમજવાની, એને કાબૂમાં લેવાની અને પોતાના સભ્યોની ભૌતિક અને સામાજિક જરૂરિયાતો પૂરી કરવાની જે ક્ષમતા સતત વધતી જાય એ વિકાસ.
ઓકે, તો પછી અલ્પવિકાસ એટલે?
અલ્પવિકાસ એટલે ખાલી વિકાસનો અભાવ નહીં, એક સંબંધ છે, એક સાપેક્ષ રિલેટિવ સ્થિતિ છે. એ બહારની શક્તિઓએ તમારા પર લાદેની આર્થિક નિર્ભરતા છે, રાજકીય ગુલામી છે, સામાજિક સાંસ્કૃતિક પછાતપણું છે. અને સૌથી મોટી વાત, રોડની બતાવે છે કે યુરોપનો જે વિકાસ થયો અને આફ્રિકાનો જે અલ્પ વિકાસ થયો એ બે અલગ ઘટનાઓ નથી, એ એક જ સિક્કાની બે બાજુ છે.
એટલે કે એકનો ફાયદો એ બીજાના નુકસાન પર ટકેલો હતો, એમ?
બરાબર. યુરોપની ઔદ્યોગિક ક્રાંતિ, એમની સંપત્તિ, એમની ટેકનોલોજી, આ બધાનો પાયો મોટાભાગે આફ્રિકા અને બીજી વસાહતોના સંસાધનો, ત્યાંના લોકોનો શ્રમ, ખાસ કરીને ગુલામી પ્રથા અને એમની ભવિષ્યની વિકાસની શક્યતાઓના ભોગે નંખાયો હતો. પુસ્તકનો હેતુ આ જ જટિલ અને અન્યાયી સંબંધને સામે લાવવાનો છે, ખાસ કરીને એ પેઢી માટે જેમને વસાહતી શિક્ષણ દ્વારા પોતાના ઇતિહાસ વિશે સાચી માહિતી મળી જ નહોતી.
આ પુસ્તક ખરેખર ઘણા બધા મુદ્દાઓને સ્પર્શે છે. ચાલો એના કેટલાક મુખ્ય વિભાગો કે પ્રકરણોમાં ઊંડા ઉતરીએ અને રોડનીની દલીલોને વધુ સારી રીતે સમજીએ. શરૂઆત પ્રકરણ 1થી, જે વિકાસ શબ્દ પર જ સવાલ ઉઠાવે છે.
હા, અહીં રોડની આખી ચર્ચાનો પાયો નાખે છે. એ સમજાવે છે કે વિકાસ એટલે ખાલી પૈસા કમાવા નહીં, પણ સમાજ કેટલો સંગઠિત છે, રાજકીય રીતે કેટલો સ્વતંત્ર છે, ટેકનોલોજીમાં કેટલો આગળ છે, પોતાની સંસ્કૃતિ માટે કેટલો આત્મવિશ્વાસ ધરાવે છે, આ બધું જ વિકાસમાં આવે.
અને અલ્પવિકાસ?
અલ્પવિકાસ એટલે શૂન્ય સ્થિતિ નહીં, પણ વિકસિત દેશો સાથે જે શોષણનો સંબંધ બંધાયો એના દ્વારા ઊભી થયેલી સ્થિતિ. યુરોપ જે રસ્તે આગળ વધ્યું એણે આફ્રિકાના પોતાના સ્વતંત્ર વિકાસના રસ્તાને બંધ કરી દીધો, એવું રોડની કહે છે.
આ પાયા પછી પ્રકરણ 2 આપણને યુરોપિયનો આવ્યા એ પહેલાના આફ્રિકામાં લઈ જાય છે, લગભગ 15મી સદી સુધી. આ કેમ જરૂરી છે જાણવું?
આ બહુ જ જરૂરી છે, કારણ કે આ પ્રકરણ પેલી જાતિવાદી અને વસાહતી માન્યતાને તોડી પાડે છે કે યુરોપિયનો આવ્યા એ પહેલાં આફ્રિકા એટલે અંધારું, જંગલી, કોઈ ઇતિહાસ જ નહીં. રોડની અઢળક પુરાવા આપે છે કે ભાઈ, એવું નહોતું. આફ્રિકામાં કેટલાય વૈવિધ્યસભર, ગતિશીલ અને વિકસિત સમાજો હતા.
જેમ કે? થોડા ઉદાહરણો આપશો?
ચોક્કસ. પશ્ચિમ આફ્રિકાના મોટા સામ્રાજ્યો, ગાના, માલે, સોંગાઈ, એમનો વેપાર તો સહારા રણ ઓળંગીને થતો હતો. પછી કોંગોનું રાજ્ય હતું, એની રાજકીય વ્યવસ્થા બહુ જટિલ હતી. દક્ષિણમાં ગ્રેટ ઝિમ્બાબ્વેના પથ્થરના બાંધકામો જુઓ. પૂર્વમાં ઇથિયોપિયાનું જૂનું ખ્રિસ્તી સામ્રાજ્ય.
અને ટિમ્બકટુ જેવી જગ્યાઓ પણ હતી ને?
હા, ટિમ્બકટુમાં તો યુનિવર્સિટીઓ હતી, પુસ્તકાલયો હતા, લોકો લોખંડ ગાળવામાં માહેર હતા, એના ઓજારો બનાવતા, ખેતીની અલગ અલગ પદ્ધતિઓ હતી, વેપારના મોટા નેટવર્ક હતા. કહેવાનો મતલબ એ કે આફ્રિકા પોતાના રસ્તે, પોતાની રીતે વિકાસ કરી રહ્યું હતું. આ સમજવું એટલે જરૂરી છે કે તો જ ખબર પડે કે યુરોપિયનોના આવવાથી અને એમના શોષણથી શું ગુમાવ્યું, કઈ શક્યતાઓનો નાશ થયો.
આ પૂર્વભૂમિકા પછી આવે છે પ્રકરણ 3, યુરોપિયનો સાથેનો શરૂઆતનો સંપર્ક અને વ્યાપાર. શું આ વ્યાપાર શરૂઆતથી જ ગરબડવાળો હતો?
હા, રોડની સ્પષ્ટ કહે છે કે આ વેપાર શરૂઆતથી જ બહુ અસમાન હતો અને ધીમે ધીમે વધુને વધુ શોષણકારી બનતો ગયો. યુરોપિયનોને શું જોઈતું હતું? સોનું, હાથીદાંત, મરી મસાલા, બધી ઊંચી કિંમતની વસ્તુઓ. અને બદલામાં આપતા શું? કાચના મણકા, સસ્તું કાપડ, દારૂ અને સૌથી ખરાબ બંદૂકો.
બંદૂકો એણે કેવી રીતે નુકસાન કર્યું?
બંદૂકોએ આફ્રિકાની અંદરના સંઘર્ષો અને યુદ્ધોને અનેક ગણા વધારી દીધા. જે રાજ્ય પાસે બંદૂક આવે એ પાડોશી પર હુમલો કરીને ગુલામ પકડે. કેમ? કારણ કે ગુલામોની માંગ યુરોપિયન વેપારીઓ ઊભી કરી રહ્યા હતા. બીજું, યુરોપથી જે સસ્તો માલ આવતો એના કારણે આફ્રિકાના પોતાના જે ઉદ્યોગો હતા, લોખંડ ગાળવાનો, કાપડ વણવાનો, એ બધા ભાંગવા માંડ્યા. આર્થિક રીતે પરાધીન બનવાની શરૂઆત અહીંથી થઈ.
અને આ અસમાન વ્યાપાર અને બંદૂકોના ફેલાવાનું સૌથી ભયાનક પરિણામ શું આવ્યું?
આ પરિણામ એટલે ગુલામ વેપારનો કાળો ઇતિહાસ, જેની વિનાશક અસરોની વાત રોડની પ્રકરણ 4માં કરે છે. આ લગભગ 1885 સુધી ચાલ્યું અને રોડની કહે છે કે આફ્રિકાના વિકાસને રોકવામાં આ સૌથી મોટો, સૌથી વિનાશક પરિબળ હતો.
સામાન્ય રીતે ગુલામ વેપારને આપણે નૈતિક રીતે બહુ ખરાબ ગણીએ છીએ, પણ રોડની એની આર્થિક અને સામાજિક અસરો પર વધુ ભાર મૂકે છે, ખરું?
બરાબર. નૈતિક રીતે તો ભયાનક હતું જ, એમાં કોઈ શંકા નથી. પણ રોડની સમજાવે છે કે આ ખાલી માણસોનો વેપાર નહોતો, આ આફ્રિકાની ઉત્પાદક શક્તિ, એની માનવ મૂડી, હ્યુમન કેપિટલની નિકાસ હતી. કરોડો લોકોને ગુલામ બનાવીને અમેરિકા, કેરેબિયન ટાપુઓ પર લઈ ગયા. પણ એ લોકો હતા કોણ?
હા, એ મહત્વનું છે.
એ આફ્રિકાના સૌથી તંદુરસ્ત, સૌથી યુવાન, સૌથી ઉત્પાદક લોકો હતા. ખેડૂતો, કુશળ કારીગરો, સમાજના નેતાઓ, યોદ્ધાઓ, જે લોકો સમાજને આગળ લઈ જઈ શકતા હતા, એમને જ ઉઠાવી ગયા.
આંકડો શું હશે? કેટલું મોટું નુકસાન થયું હશે?
અંદાજો અલગ અલગ છે, પણ મનાય છે કે ગુલામ વેપારને કારણે આફ્રિકાએ સીધી કે આડકતરી રીતે, મતલબ કે ગુલામીમાં ગયેલા, રસ્તામાં મરી ગયેલા, યુદ્ધોમાં માર્યા ગયેલા અને જન્મદર પર જે અસર પડી એ બધું ગણીએ તો લગભગ 7 થી 10 કરોડ લોકો ગુમાવ્યા.
7 થી 10 કરોડ? અકલ્પનીય.
હા, આટલી મોટી માનવ ખુવારી અને એની સામાજિક રાજકીય અસરો પણ ભયંકર હતી. ગુલામો પકડવા માટે સતત યુદ્ધો થયા કરતા. એનાથી રાજકીય અસ્થિરતા આવી ગઈ. કોંગો જેવા મોટા વ્યવસ્થિત રાજ્યો પડી ભાંગ્યા. દાહોમી, આજનું બેનિન જેવા શિકારી રાજ્યો ઊભા થયા, જેમની આખી ઇકોનોમી જ ગુલામો પકડીને યુરોપિયનોને વેચવા પર ચાલતી હતી.
સમાજ પર શું અસર થઈ?
સમાજમાં અવિશ્વાસ ફેલાઈ ગયો. ડર અને અસલામતીનો માહોલ બની ગયો. જે સમાજો ખેતી, વેપાર, હસ્તકળાથી વિકાસ કરી રહ્યા હતા એ સતત લડાઈ અને વિઘટનમાં ફસાઈ ગયા.
અને કેવી વક્રતા છે કે જે સમયે આફ્રિકા પોતાની સૌથી કિંમતી મૂડી પોતાના માણસો ગુમાવી રહ્યું હતું, એ જ સમયે યુરોપ આ ગુલામ વેપાર અને ગુલામ મજૂરીથી જે નફો થતો હતો એનાથી પોતાની ઔદ્યોગિક ક્રાંતિને વેગ આપી રહ્યું હતું.
આજે દ્વંદ્વાત્મક સંબંધ છે જેની પર રોડની આંગળી મૂકે છે. એકનો વિકાસ બીજાના ભોગે. આ ગુલામ વેપારના યુગ પછી આવે છે પ્રકરણ 5. એમાં 1885 પછીનો જે ઔપચારિક વસાહતી શાસનનો સમય આવ્યો, જ્યારે યુરોપિયન દેશોએ રીતસર આફ્રિકાના ભાગ પાડીને કબજો કરી લીધો, એની વાત છે.
તો આ નવા તબક્કામાં શોષણનું સ્વરૂપ કેવી રીતે બદલાયું? શું એ વધુ વ્યવસ્થિત થયું?
હા, બિલકુલ. હવે શોષણ વધુ સીધું થયું, વધુ વ્યાપક થયું અને વધુ સિસ્ટેમેટિક થયું. યુરોપિયન સત્તાઓએ જમીનો લઈ લીધી. ખેડૂતોને એમની પરંપરાગત ખેતી, જે ખાવા માટે થતી હતી, એ છોડાવીને રોકડિયા પાકો ઉગાડવા મજબૂર કર્યા.
રોકડિયા પાક એટલે?
એટલે કપાસ, કોકો, કોફી, મગફળી, રબર, જે યુરોપના કારખાનામાં કાચા માલ તરીકે વપરાય.
આનાથી સ્થાનિક લોકોને શું અસર થઈ?
પહેલી અસર એ થઈ કે ખોરાકની અછત ઊભી થઈ. જે પ્રદેશો પહેલાં અનાજ ઉગાડતા હતા ત્યાં દુકાળ પડવા લાગ્યા. બીજું, વસાહતી સરકારે કર લેવાનું શરૂ કર્યું અને એ પણ રોકડામાં. હવે રોકડા લાવવા ક્યાંથી? તો કાં તો રોકડિયા પાક ઉગાડો અથવા યુરોપિયનોની ખાણોમાં, બગીચાઓમાં, રેલવે લાઇનો પર મજૂરી કરો, એ પણ બહુ ઓછા પગારે.
અને જે સ્થાનિક ઉદ્યોગો હતા એનું શું થયું?
એમને તો જાણી જોઈને ખતમ કરી નાખ્યા. યુરોપથી જે તૈયાર માલ આવતો, ખાસ કરીને કાપડ, એ વેચાય માટે સ્થાનિક ઉત્પાદન પર કાં તો ભારી ટેક્સ નાખ્યો, કાં તો પ્રતિબંધ મૂકી દીધો. ટૂંકમાં, આફ્રિકાને ખાલી કાચો માલ આપનાર અને યુરોપનો તૈયાર માલ ખરીદનાર, બસ આટલું જ બનાવી દીધું.
આ બધી વાતોને જોડીને પ્રકરણ 6 વસાહતવાદને અલ્પ વિકાસની એક સંપૂર્ણ પ્રણાલી તરીકે રજૂ કરે છે. આનું શું મતલબ?
આ પ્રકરણમાં રોડની આખી વસાહતી સિસ્ટમનું વિશ્લેષણ કરે છે. એ બતાવે છે કે એનો દરેક ભાગ આર્થિક, રાજકીય, સામાજિક, શૈક્ષણિક એ બધું મળીને આફ્રિકાનો અલ્પ વિકાસ કેવી રીતે પાક્કો કરતું હતું. દાખલા તરીકે રેલવે લાઇનો નાખી, પણ એ ક્યાંથી ક્યાં? ખાણોમાંથી બંદરો સુધી, વાવેતર વિસ્તારમાંથી બંદરો સુધી, જેથી માલ સહેલાઈથી યુરોપ પહોંચી જાય. આફ્રિકાના બે ગામડાને જોડવામાં એમને રસ નહોતો.
શિક્ષણ અને રાજકારણનું શું?
શિક્ષણનું તો આપણે આગળ વાત કરી. હેતુ કારકુનો અને દુભાષિયા બનાવવાનો હતો, નેતાઓ કે વિચારકો નહીં. શિક્ષણ એવું કે તમને તમારી સંસ્કૃતિ માટે શરમ આવે અને યુરોપિયન સંસ્કૃતિ મહાન લાગે, માનસિક ગુલામી. અને રાજકીય રીતે જે જૂની રાજવ્યવસ્થાઓ હતી એ તોડી નાખી અથવા તો પરોક્ષ શાસન અપનાવ્યું.
એટલે કે?
એટલે સ્થાનિક રાજા કે મુખીને પોતાની નીચે રાખીને એના દ્વારા શાસન ચલાવવાનું. પણ એ રાજા કે મુખી જવાબદાર કોને? પોતાની પ્રજાને નહીં, ઉપર બેઠેલા અંગ્રેજ કે ફ્રેન્ચ અધિકારીને. એટલે એ પણ વસાહતી સત્તાના એજન્ટ બની ગયા.
આ પ્રક્રિયામાં કોઈ સ્થાનિક લોકોનો પણ હાથ હતો?
હા, રોડની કોમ્પ્રેડોર બુર્જુઆઝીની વાત કરે છે. એક નાનો એવો સ્થાનિક ઉચ્ચવર્ગ, વેપારીઓ, વહીવટકર્તાઓ, ભણેલા લોકો જેમના હિતો વસાહતી સત્તા સાથે જોડાઈ ગયા હતા, એ લોકો શોષણમાં મધ્યસ્થી બન્યા. અને ઘણીવાર આઝાદી પછી પણ એમણે આ જ શોષણવાળા માળખાને ચાલુ રાખવામાં મદદ કરી, જેને આપણે નવ વસાહતવાદ કહીએ છીએ. એટલે વસાહતવાદે દરેક રીતે આર્થિક, રાજકીય, સામાજિક, માનસિક એક આખી સિસ્ટમ બનાવી હતી આફ્રિકાને અલ્પ વિકસિત રાખવા માટે.
હમ, આ ઊંડાણપૂર્વકની ચર્ચા પરથી કેટલાક મુખ્ય વિષયો અને સંદેશાઓ એકદમ સ્પષ્ટ થાય છે. પહેલો અને કદાચ સૌથી મહત્વનો એ કે અલ્પ વિકાસ એ કોઈ એમ જ થયેલી વસ્તુ નથી, પણ એક સક્રિય, ઈરાદાપૂર્વકની અને ઘણીવાર હિંસક પ્રક્રિયા છે.
બિલકુલ, આ જ મુખ્ય વાત છે. રોડની અવિકસિત અને અલ્પ વિકસિત વચ્ચેનો ફરક સમજાવે છે. આફ્રિકા પાછળ નહોતું રહી ગયું, એને પાછળ પાડવામાં આવ્યું હતું સક્રિય રીતે. આ આફ્રિકાની નિષ્ફળતા નથી, આ યુરોપિયન સામ્રાજ્યવાદની આક્રમકતા છે, શોષણ છે. અને આ વિચાર આપણને આપણા પોતાના ઇતિહાસ વિશે પણ વિચારવા પ્રેરે છે. ભારતમાં અંગ્રેજોએ શું કર્યું, આપણા ઉદ્યોગોનું શું થયું?
હા, એ સરખામણી થઈ શકે. બીજો મુખ્ય મુદ્દો એ યુરોપના વિકાસ અને આફ્રિકાના અલ્પ વિકાસ વચ્ચેનો જે અતૂટ સંબંધ છે એ.
હા, રોડની કહે છે કે આ બંને ઇતિહાસને તમે અલગ કરી જ ના શકો. યુરોપનો જે આર્થિક ઉદય થયો, ખાસ કરીને ઔદ્યોગિક ક્રાંતિ પછી, એ મોટાભાગે આફ્રિકાના સંસાધનો અને શ્રમના શોષણ પર જ આધારિત હતો. લિવરપૂલ કે માન્ચેસ્ટરની સમૃદ્ધિ ગુલામ વેપાર અને આફ્રિકન શોષણ સાથે સીધી જોડાયેલી હતી. અને આ સંબંધ આજે પણ નવા સ્વરૂપે વૈશ્વિક અર્થતંત્રમાં ચાલુ છે, ઉત્તર અને દક્ષિણના દેશો વચ્ચેના અસમાન સંબંધોમાં.
ત્રીજો મહત્વનો સંદેશ એ છે કે વસાહતવાદનું પેલું સભ્યતા ફેલાવવાનું મિશન, સિવિલાઇઝિંગ મિશન, એ બધું દેખાડો હતો.
રોડની આ પિતૃવાદી અને જાતિવાદી દલીલને પૂરી રીતે ખોટી પાડે છે. એ બતાવે છે કે વસાહતીઓએ જે પણ કર્યું, શાળાઓ ખોલી, દવાખાના બનાવ્યા, રેલવે નાખી, એ બધું પહેલાં પોતાના ફાયદા માટે હતું, યુરોપના મહાનગરના હિત માટે હતું, આફ્રિકાના લોકોના ભલા માટે નહીં, શિક્ષણ ગુલામી માટે, આરોગ્ય મજૂરોને કામ કરતા રાખવા માટે અને રેલવે માલ લઈ જવા માટે, બસ.
અને ચોથો મુદ્દો જેની આપણે વિગતે વાત કરી, એક ગુલામ વેપારનું જબરદસ્ત આર્થિક અને માળખાકીય નુકસાન.
હા, રોડની એને આફ્રિકાના વિકાસના રસ્તાનો સૌથી મોટો પથ્થર ગણે છે. કરોડો ઉત્પાદક લોકો ગુમાવવા, એનાથી જે સામાજિક રાજકીય અંધાધૂંધી ફેલાઈ, અને જે સમય યુરોપ ટેકનોલોજી બનાવી રહ્યું હતું ત્યારે આફ્રિકા પોતાની માનવશક્તિ ગુમાવી રહ્યું હતું, આ બધાએ મળીને આફ્રિકાને સદીઓ પાછળ ધકેલી દીધું. આ નુકસાનને સમજવું બહુ જ જરૂરી છે.
અને છેલ્લે, વસાહતવાદને એક સંપૂર્ણ શોષણની સિસ્ટમ તરીકે જોવાની વાત અને પેલો નવ વસાહતવાદનો વારસો.
હા, કેવી રીતે ખેતીને બદલી નાખી, સ્થાનિક ઉદ્યોગોનો નાશ કર્યો, આફ્રિકાના પોતાના ઉદ્યોગપતિઓને આગળ આવતા રોક્યા અને પેલો કોમ્પ્રાડોર વર્ગ ઊભો કર્યો જે આઝાદી પછી પણ પશ્ચિમના હિતો સાચવે. આ બધું સમજાવે છે કે કેમ રાજકીય આઝાદી મળી ગઈ પણ આર્થિક ગુલામીમાંથી ઘણા આફ્રિકન દેશો હજુ બહાર નથી આવી શક્યા. આ પેટર્ન આજે પણ દેખાય છે, લોનમાં, વેપારમાં, સહાયમાં.
રોડનીનું લખાણ ખરેખરે બહુ ધારદાર છે. પુસ્તકમાં એવા ઘણા વિચારો છે જે મગજમાં રહી જાય. કેટલાક એવા નોંધપાત્ર વિચારો કે કથનો પર વાત કરીએ.
ચોક્કસ. એક વિચાર જે વારંવાર આવે છે એ ગુલામ વેપાર વિશે છે. રોડની કહે છે એમ એ ખાલી માણસોનો વેપાર નહોતો, એ આફ્રિકાની વિકાસની સંભાવનાની નિકાસ હતી. આમાં કેટલો ઊંડો અર્થ છે. જે હાથ ખેતી કરી શકતા, જે મગજ વિચારી શકતા, જે નેતાગીરી સમાજ ચલાવી શકતી, તે બધું જ તમે બહાર મોકલી દીધું. આ નુકસાન ખાલી આંકડામાં નામ અપાય.
બીજો એક સરસ રૂપક રોડની વાપરે છે, વસાહતવાદ એક હાથવાળા ડાકુ વન આર્મ્ડ બેન્ડિટ જેવો હતો. આ શું છે?
હા, આ બહુ અસરકારક છે. પેલું કેસિનોમાં મશીન હોય ને, એક હાથો ખેંચો એટલે પૈસા ખાઈ જાય, બસ એવું. વસાહતવાદ ખાલી લેવાનું જ જાણતો હતો. આફ્રિકામાંથી સંપત્તિ સંસાધનો ખેંચે જ રાખ્યા, બદલામાં એના વિકાસ માટે કશું પાછું આપ્યું નહીં. અને જે થોડું ઘણું આપ્યું, રેલવે બંદર, એ પણ વધારે સારી રીતે લૂંટવા માટે જ, કોઈ લેવડ દેવડની વાત જ નહોતી.
ત્રીજો મહત્વનો મુદ્દો શક્તિ પાવર ગુમાવવા વિશે છે. રોડની લખે છે, આફ્રિકાએ સત્તા ગુમાવી, જે સમાજમાં અંતિમ નિર્ણાયક પરિબળ છે.
આ બહુ પાયાની વાત છે. જ્યારે કોઈ સમાજ પોતાના નિર્ણયો લેવાની તાકાત ગુમાવી દે, પોતાની નિયતિ નક્કી કરવાની સત્તા ગુમાવી દે, ત્યારે બહારની શક્તિઓ પર નિર્ભર થઈ જાય. રાજકીય સત્તા ગઈ એટલે પછી આર્થિક શોષણ, સામાજિક પતન, સાંસ્કૃતિક અપમાન બધું શક્ય બને. સત્તા ગઈ એ જ અલ્પ વિકાસનું મૂળ બન્યું.
અને ચોથો વિચાર વસાહતી શિક્ષણના હેતુ વિશે. વસાહતી શિક્ષણ તાબેદારી માટે હતું, વિકાસ માટે નહીં.
હા, એકદમ સ્પષ્ટ. શિક્ષણનો હેતુ એવો વર્ગ તૈયાર કરવાનો હતો જે શાસકોને મહાન માને અને એમની સેવા કરે, પોતાની સંસ્કૃતિ ભાષા ઇતિહાસ માટે શરમ અનુભવે અને યુરોપિયન વસ્તુઓની નકલ કરે. આનાથી એવા ભણેલા લોકો તૈયાર થયા જે પોતાના સમાજના વિકાસને બદલે વસાહતી સિસ્ટમને ટકાવી રાખવામાં મદદરૂપ થયા.
આ બધા વિચારો અને વિશ્લેષણો આજે આપણા માટે કઈ રીતે ઉપયોગી છે? વાસ્તવિક જીવનમાં આ પુસ્તકનું શું મહત્વ છે?
ઘણું મહત્વ છે. સૌથી પહેલું તો આજની દુનિયામાં જે આર્થિક અસમાનતા છે એને સમજવા માટે એક ઐતિહાસિક નજર આપે છે. આપણે જ્યારે ટીવી પર આફ્રિકાના કોઈ દેશની ગરીબી કે લડાઈ જોઈએ ત્યારે આ પુસ્તક યાદ અપાવે કે આ ખાલી એમની ભૂલ નથી, પણ સદીઓ જૂના અન્યાય અને શોષણનો વારસો છે. આ સમજણ આપણી આંતરરાષ્ટ્રીય સંબંધો, વ્યાપાર, સહાય વગેરે બાબતો પરની સમજ બદલી શકે છે.
એટલે કે આંતરરાષ્ટ્રીય રાજકારણ અને અર્થશાસ્ત્રને વધુ ધ્યાનથી, વધુ વિવેકથી જોવામાં મદદ કરે છે.
વિશ્વ બેંક જેવી સંસ્થા કોઈ ગરીબ દેશને મદદ આપે ત્યારે આપણે સવાલ પૂછી શકીએ, શું આ મદદ ખરેખર એમને પગભર કરશે, કે પછી દેવું વધારીને કે અયોગ્ય શરતો નાખીને એક નવી જાતની ગુલામી, નવું વસાહતવાદ ઊભી કરશે? રોડનીનું પુસ્તક આપણને આવા સવાલો પૂછતા શીખવે છે.
મીડિયા જે ચિત્ર બતાવે છે એને સમજવામાં પણ આ મદદ કરે.
હા, બહુ જ. મીડિયા ઘણીવાર આફ્રિકા એટલે ગરીબી, બીમારી, યુદ્ધ, ભ્રષ્ટાચાર, બસ આ જ બતાવે છે. રોડનીનું વિશ્લેષણ આપણને આ ચિત્ર પાછળના ઇતિહાસને સમજવામાં મદદ કરે છે અને આવા સરળ સ્ટીરિયોટાઈપ્સને પડકારવાની હિંમત આપે છે.
અને વ્યક્તિગત સ્તરે, ખાસ કરીને આફ્રિકન મૂળના લોકો માટે, આ જ્ઞાન એક શક્તિ આપી શકે છે.
બિલકુલ. પોતાનો સાચો ઇતિહાસ જાણવો, એ સમજવું કે પૂર્વજો ખાલી પીડિત નહોતા, પણ એમણે સંઘર્ષ કર્યો હતો, એમની પોતાની સંસ્કૃતિ હતી, સભ્યતા હતી, આ બધું ગૌરવ અને આત્મવિશ્વાસ આપે છે. અને આ ખાલી આફ્રિકન લોકો માટે જ નહીં, ભારત જેવા બીજા દેશો જેમણે વસાહતવાદ સહન કર્યો છે એમના માટે પણ પ્રેરણાદાયી છે. આપણને આપણા ઇતિહાસને ફરીથી જોવાની અને આજના પડકારોને સમજવાની એક નવી દ્રષ્ટિ મળે છે.
આટલી વિસ્તૃત ચર્ચા પછી આપણે શું મુખ્ય બોધપાઠ લઈ શકીએ? મારા માટે તો સૌથી મોટો બદલાવ પહેલો અવિકસિતમાંથી અલ્પવિકસિત તરફનો વિચાર છે. એ સમજ કે ગરીબી કે પછાતપણું એ ખાલી એક સ્થિતિ નથી, પણ એક સક્રિય પ્રક્રિયા છે, બે પક્ષો વચ્ચેનો એક સંબંધ છે જે ઇતિહાસે બનાવ્યો છે.
અને મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે ભૂતકાળના શોષણ અને આજના વૈશ્વિક આર્થિક માળખા વચ્ચેનું જોડાણ કેટલું ઊંડું અને સતત છે. રોડનીએ બતાવે છે કે કેવી રીતે આજે પણ દેખીતી રીતે તટસ્થ લાગતી આર્થિક નીતિઓ, વેપારના કરારો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની શરતો, એ બધું જૂની અસમાનતાઓને ચાલુ રાખી શકે છે, જેને આપણે નવ વસાહતવાદ કહીએ છીએ. આ ઐતિહાસિક સાતત્ય સમજવું બહુ જરૂરી છે.
અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. વોલ્ટર રોડનીએ જે ઇતિહાસ અને વિશ્લેષણ આપણી સામે મૂક્યું એને ધ્યાનમાં રાખીએ તો આજે ભૂતપૂર્વ વસાહતી દેશો માટે સાચો આત્મનિર્ભર વિકાસ કેવો હોઈ શકે, અને શું જેમણે વસાહતવાદ કર્યો હતો એ દેશોની આ ઐતિહાસિક વારસા પ્રત્યે કોઈ નૈતિક કે આર્થિક જવાબદારી બને છે? જો હા, તો કેવી? ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.